एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आजे आपणे गुजराती साहित्यना एक खूब जाणीता विवेचक सुरेश जोशी एमना एक बहु ज रसप्रद विश्लेषणात्मक लेख पर वात करवाना छीए। लेखनुं नाम छे गामडानो दाखतर एक दृष्टि। अने आ लेखमां जोशीए फ्रांस काफकानी पेली प्रख्यात अने हा थोड़ी अटपटी वार्ता छे ने अ कंट्री डॉक्टर एनुं विश्लेषण कर्युं छे। આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે।
બરાબર, અને સુરેશ જોશીનું મુખ્ય કામ અહીં એ સમજાવવાનું છે કે કાફકાની આ વાર્તા, જે આમ પહેલી નજરે જુઓ તો વિચિત્ર લાગે, અતાર્કિક લાગે, એનો અર્થ એની રચનામાં, એના બંધારણમાં જ કઈ રીતે છુપાયેલો છે।
એટલે આપણે એની રચનાને સમજવાનો પ્રયાસ કરીશું આજે। ચાલો ત્યારે ઊંડા ઉતરીએ આમાં।
ચોક્કસ। જુઓ, જોશી શરૂઆત કરે છે એ બતાવીને કે વાર્તાની શરૂઆત કેટલી સામાન્ય છે। એક ગામડાનો દાખતર છે, રાતનો સમય છે, 10 માઇલ દૂર એક ગંભીર દર્દી રાહ જુએ છે। એનું તેડું આવ્યું છે, ખૂબ ઠંડી પડી રહી છે, અને મુખ્ય સમસ્યા એ છે કે દાખતર પાસે જવા માટે ઘોડો નથી।
હા, અહીં સુધી તો બધું જાણીતું લાગે, વાસ્તવિક।
બિલકુલ, પણ પછી જે ક્ષણે દાખતર આમ હતાશ થઈને વર્ષોથી બંધ પડેલા પેલા અવાવરુ ડુક્કરખાનાના બારણાને લાત મારે છે,
બસ ત્યાંથી બધું પલટાઈ જાય છે।
ત્યાંથી જ જાણે આપણી જે પરિચિત વાસ્તવિકતા છે એના નિયમો તૂટી પડે છે। જોશી નોંધે છે કે આ બિંદુ પછી ઘટનાઓનો તર્ક, સમય અને સ્થળના પરિમાણ બધું જ અજાણ્યું બની જાય છે।
હા, જાણે બીજી દુનિયામાં પહોંચી ગયા હોઈએ।
બરાબર, એમની બીજી કૃતિ છે ને ધ કેસલ, એના જેવું જ વાસ્તવિકતાની સીમાઓ ઓળંગાઈ જાય છે। એક સામાન્ય લાગતી પરિસ્થિતિમાંથી આપણે સીધા એક સ્વપ્ન જેવી, કહો કે પછી દુઃસ્વપ્ન જેવી સ્થિતિમાં ધકેલાઈ જઈએ છીએ।
અને છતાં જેમ જોશી કહે છે એ રસપ્રદ છે કે વાર્તામાં આમ તો કશું સ્પષ્ટ સમજાય નહીં, કશું હાથમાં ન આવે, પણ એને અધૂરી મૂકી શકાતી નથી, એવું કેમ?
એ કાફકાના ગદ્યની તાકાત છે। જોશી એને નિરંદ્ર કહે છે, એટલે કે એટલું ઘટ, એટલું ગૂંથાયેલું કે જેમાં કશી ફાંટ જ ન હોય, જાણે શ્વાસ રૂંધી નાખે।
હા,
એ ગદ્ય આપણને જકડી રાખે છે। જોશી તો એમ પણ કહે છે કે કાફકા જાણે એક જ શ્વાસમાં આખી વાત કહે છે, જાણે બીજી ક્ષણનું કોઈ અસ્તિત્વ જ નથી। આ જે તીવ્ર અનુભવ છે ને, એ જ આપણને બાંધી રાખે છે।
તો આ અનુભવના કેન્દ્રમાં શું છે? સુરેશ જોશીના મતે આ વાર્તાનો મૂળ સૂર શેમાં રહેલો છે?
જોશી કહે છે એ છે દાખતરની ભારે મૂંઝવણ। વાર્તાનું પહેલું જ વાક્ય છે, હું ભારે મૂંઝવણમાં હતો, અને આ મૂંઝવણ પછી ઓછી નથી થતી, એ તો અંત સુધી વધુને વધુ તીવ્ર બનતી જાય છે,
અને છેવટે હતાશામાં પરિણમે છે।
બરાબર, છેલ્લે દાખતર પેલી ચીસો પાડે છે ને, દગો દગો, હું છેતરાયેલો જીવ છું, એ ભૂલ સુધરવાની નહીં, કોઈ કાઢે નહીં। એટલે આ મૂંઝવણ, આ લાચારી, એ જ વાર્તાનું હાર્દ લાગે છે।
અને અહીં જ જોશીની વિશ્લેષણ પદ્ધતિ રસપ્રદ બને છે ને, એ ખાલી વાર્તાનો વિષય નથી જોતા।
ના, બિલકુલ નહીં, તેઓ કળાકૃતિનો મર્મ, એનો અર્થ, એના ઘટક અંશો કેવી રીતે જોડાયેલા છે, એની રચના કેવી છે, એનું સ્વરૂપ કેવું છે, એમાં શોધે છે। એટલે જે કાફકાએ જે પ્રતીકો વાપર્યા છે એનું બહુ ઝીણવટથી વિશ્લેષણ કરે છે।
ક્યાં ક્યાં મુખ્ય પ્રતીકો પર એમણે ધ્યાન આપ્યું છે?
મુખ્યત્વે 3 પ્રતીકો પર જોશી ભાર મૂકે છે। પહેલું છે ગાઢ બરફ। ડાક્ટર કહે છે ને કે એની અને દર્દી વચ્ચે 10 માઇલનું અંતર છે, પણ એ આખો અવકાશ ગાઢ બરફની વર્ષાથી ઠસોઠસ ભરાઈ ગયો છે।
હા,
તો જોશી કહે છે કે આ ખાલી ભૌગોલિક અંતર નથી, આ બરફ એ બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધની અશક્યતાનું પ્રતીક છે। એકલતા, વંધ્યતા, નિરર્થકતા, આ એવી નિરંતરતા છે, એવી દિવાલ છે જેને ભેદી શકાતી નથી, એ ગતિને, સંબંધને જાણે અશક્ય બનાવે છે।
બરાબર, એટલે કમ્યુનિકેશન ગેપ છે,
હા, કહી શકાય, એનાથી પણ વધુ ઊંડું, અસ્તિત્વની એકલતા। બીજું પ્રતીક છે અપાર્થિવ ઘોડા અને સાઈઝ। ડાક્ટરનો પોતાનો ઘોડો તો પેલી ઠંડીમાં મરી ગયો છે,
હા,
પણ પેલા ડુક્કરખાનામાંથી અચાનક બે તગડા પાણીદાર ઘોડા નીકળે છે, પણ એ સામાન્ય નથી, અપાર્થિવ છે, અને સાથે એક વિચિત્ર સાઈઝ, એટલે કે ઘોડાની દેખરેખ રાખનાર પણ આવે છે।
અને આ ઘોડા પર ડાક્ટરનો કાબુ નથી હોતો એમ?
જરાય નહીં, એ સાઈઝના કહિયામાં છે। અહીં જોશી બહુ રસપ્રદ વાત કરે છે, એ સાઈઝને ડાક્ટરના પૂરક વ્યક્તિત્વ કાઉન્ટરપાર્ટ તરીકે જુએ છે।
એટલે?
એટલે કે જે ભાવો કે વૃત્તિઓ ડાક્ટરમાં દબાયેલી છે અથવા તો છે જ નહીં, જેમ કે પેલી નોકરડી રોઝ પર અધિકાર જતાવવાની આક્રમક વૃત્તિ અથવા તો ઘોડા પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની શક્તિ, એ બધું પેલા સાઈઝમાં પ્રગટ થાય છે.
ઓ, પેલું સાઈઝ રોઝને બચકું ભરે છે ને?
હા, એ જોતા જ એના પર જાણે માલિકીનો દાવો કરે છે. જ્યારે ડાક્ટર તો બિચારો રોઝને ઓળખતો પણ નહોતો. તો આ ઘોડા અને સાઈઝ જોશીના મતે જીવનના કોઈ અદૃશ્ય, અજાણ્યા, કદાચ આદિમ, અતાર્કિક ચાલકબળોનું પ્રતીક છે, આપણા તર્ક અને સભ્યતાનો જેના પર કોઈ કાબૂ નથી.
આ ખરેખર અજબ છે. અને ત્રીજું પ્રતીક, પેલો ઘા?
હા, ત્રીજું છે વ્રણ અથવા તો ઘા. પેલો દર્દી છોકરો છે, એની જમની કુકમુશ ગુલાબ જેવો લાલ ઘા છે અને એમાં પાછા જીવતા કીડા સળવડે છે.
ખૂબ ભયાનક.
બરાબર. જોશી, આ ઘા અને પેલી નોકરડી રોજના મોં પર સાઈસે જે દાંત બેસાડ્યા, પેલો બીજો ઘા એની સાથે સાંકળે છે અને કહે છે કે આ માત્ર શારીરિક ઘા નથી.
તો પછી શું છે?
જોશી સૂચવે છે કે આ કદાચ વધુ ગહન કંઈક છે, કદાચ પોતાના અસ્તિત્વ વિશેની, પોતાપણાની તીવ્ર સભાનતા, એક વિશદ સંવિત્તિ. સંવિત્તિ એટલે અવેરનેસ, કોન્શિયસનેસ. તો આ એક એવી પીડાદાયક જાગૃતિ છે જે કદાચ દરેક મનુષ્યની સ્થિતિ છે, એક એવી પુરાણી માંદગી જેનું સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી.
એટલે દર્દ પોતે જ અસ્તિત્વની ઓળખ બની જાય. પેલો છોકરો કહે છે ને કે આ ઘા જ મારું સર્જન છે.
હા, બરાબર. ખુદ દર્દી કહે છે, આ દુનિયામાં મેં બીજું કાંઈ ઉપજાવ્યું હોય તો ફક્ત આ મજાનું ઘા. ઘાવ જાણે એ ઘા જેની એકમાત્ર સિદ્ધિ હોય. આ વાત બહુ માર્મિક છે.
સાચી વાત. અને જોશી એ પણ કહે છે ને કે આ બધા પાત્રો, દૃશ્યો, એ બધું જાણે એકબીજામાં ઓગળી જાય છે, જેમ સ્વપ્નમાં થાય.
બરાબર. ડાક્ટર અને દર્દી વચ્ચેનું અંતર મટી જાય છે. ડાક્ટર અને સાઈઝ પણ એકબીજાના પ્રતિબિંબ જેવા લાગે છે. પેલો દર્દી પોતે જ ડાક્ટરને કહે છે, મને મદદ કરવાને બદલે તું મારી મરણ પથારીમાં ભીડ કરવા માંડ્યો. અને આ એકબીજામાં ભળી જવાની પ્રક્રિયા ચરમસીમાએ ક્યારે પહોંચે છે? જ્યારે ગામ લોકો ભેગા મળીને ડાક્ટરને નવસ્ત્રો કરે છે,
એટલે કે એના કપડાં ઉતારી નાખે છે.
હા, એના વ્યવસાયિક અને સામાજિક વ્યક્તિત્વના જે વાઘા છે એ ઉતારી નાખે છે અને પછી એને પેલા છોકરાની સાથે એના ઠાની નજીક પથારીમાં સુડાવી દે છે.
ઓહ, આ તો ખરેખર અત્યંત વિચિત્ર અને ભયાવહ કલ્પના છે.
છે જ. અને જોશી સમજાવે છે કે આ આખો ઘટનાક્રમ જે છે એ કાર્યકારણની તાર્કિક શૃંખલાને નથી અનુસરતો, એ સ્વપ્નના તર્ક જેવો છે, જ્યાં વસ્તુઓ, પાત્રો અચાનક એકબીજામાં રૂપાંતરિત થઈ જાય, સમય અને સ્થળના પરિમાણ પણ તૂટી જાય. ડાક્ટર દર્દીના ઘરે પહોંચે છે, પણ ત્યાંથી પાછા પોતાના ઘરે જવાનો રસ્તો જાણે બદલાઈ ગયો છે, એ જડી શકતો નથી.
અને આ જે અતાર્કિક સ્વપ્ન જેવી રચના છે, એ કાફકાની લખવાની શૈલી સાથે પણ જોડાયેલી છે, ખરું ને? સુરેશ જોશી પેલી પણ વાળી વાત પર ખાસ ભાર મૂકે છે.
બરાબર. જોશી કાફકાના ગદ્યની એક ખાસિયત નોંધે છે. એ કહે છે કે કાફકા વાક્યોને જોડવા માટે અનેનો ઉપયોગ બહુ ઓછો કરે છે, પણ એની જગ્યાએ વારંવાર પણનો ઉપયોગ કરે છે.
અને આ પણ શું કરે છે?
એ દરેક વખતે આગલા વિધાનનો, આગલી ઘટનાનો વિરોધ કરે છે, તેનો છેદ ઉડાવે છે. એક શક્યતા ઊભી થાય પણ તરત જ એને નકારી કાઢવામાં આવે.
કોઈ ઉદાહરણ આપી શકો?
હા, જેમ કે ડાક્ટર સાધનો સાથે તૈયાર છે, પણ રેંકડીને જોડવા ઘોડો નથી. ઘોડો શોધવા નોકરડી જાય છે, પણ ડાક્ટરને ખબર છે કે ઘોડો મળવો અશક્ય છે. દર્દી રાહ જુએ છે, પણ વચ્ચે પેલી ગાઢ બરફની વર્ષા છે જે રસ્તો રોકે છે. રેંકડી છે પણ ઘોડો નહીં. પછી ઘોડા મળે છે, પણ તે ડાક્ટરના કાબૂમાં નથી, એ તો સાઈસના કયામાં છે. દર્દી છે, પણ પહેલી નજરે ડાક્ટરને કોઈ રોગ દેખાતો નથી. એટલે આ સતત પણ દ્વારા કાફકા વાસ્તવિકતાની આપણી જે ધારણાઓ છે એને તોડતા જાય છે.
આ વાંચતી વખતે ખરેખર એક અજીબ અસ્થિરતા અનુભવાય, એક નિરાશા જેવું લાગે, જાણે કશું જ સીધું નથી, કશું જ ધાર્યા મુજબ થતું નથી.
બરાબર. એ જ અનુભવ કાફકા કરાવવા માંગે છે. અને જોશી માને છે કે આ પણનો પ્રયોગ એ માત્ર આ વાર્તાની ટેકનિક નથી, પણ કાફકાની સમગ્ર સર્જન સૃષ્ટિનું, એના વિશ્વદર્શનનું મૂળભૂત સ્વરૂપ છે. એ અસ્તિત્વની વક્રતા, એની અસંગતતા અને એમાં રહેલા સતત વિરોધાભાસોને ઉજાગર કરે છે. ઘટનાઓનો ક્રમ પણ સીધી રેખામાં નથી ચાલતો, ક્યારેક વર્તુળાકાર લાગે, ક્યારેક એકબીજામાં ભળી જતો લાગે.
તો આટલી જટિલ રચના, આ બધા પ્રતીકો, આ વિશિષ્ટ શૈલી, આ બધામાંથી સુરેશ જોશી કેવા અર્થ તારવે છે? કોઈ એક ચોક્કસ અર્થઘટન આપે છે?
ના, જોશી કોઈ એક ચોક્કસ અર્થ નથી આપતા, અને એ જ એમની ખૂબી છે. બલકે તેઓ એ બતાવે છે કે કાફકાની આ રચના કેવી રીતે અનેક પ્રકારના અર્થઘટનો માટે અવકાશ ઊભો કરે છે. તેઓ મુખ્યત્વે ત્રણ શક્યતાઓ રજૂ કરે છે જેના પર આપણે વિચારી શકીએ.
કઈ ત્રણ શક્યતાઓ?
પહેલું છે અસ્તિત્વવાદી વાચન. આ દૃષ્ટિકોણ પ્રમાણે વાર્તા આધુનિક માણસની લાચારી પર કેન્દ્રિત છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની એની અક્ષમતા, નિર્ણયો લેવામાં એની નિષ્ફળતા અને એના કારણે જે પીડા જન્મે છે એની વાત છે.
એટલે એક્ઝિસ્ટેન્શિયલિઝમ જેવી વાત?
હા, પણ અહીં થોડો ફરક છે. જોશી કહે છે કે અહીં આલ્બેર કેમ્યુ જેવો વિદ્રોહ નથી, બળવો નથી. અહીં તો માત્ર પીડાદાયક આત્મસંવિત્તિ છે, એટલે કે પોતાની લાચારીનો તીવ્ર ભાન થવાની પીડા, એગની ઓફ સેલ્ફ અવેરનેસ. ડાક્ટરની લાચારી એટલી બધી છે કે મનમાં તો દર્દીઓની આંખો જ ખેંચી કાઢવાની ઈચ્છા કરે છે.
બાપરે.
હા, જોશી એ પણ નોંધે છે કે આધુનિક સાહિત્યમાં ઘણીવાર એવું બને છે કે પાત્રો પોતે જ પરિસ્થિતિ બની જાય છે. ઘટનાઓ દ્વારા એ ઘડાતા જાય છે, પણ પોતાની કોઈ આગવી ઓળખ સ્થાપી શકતા નથી. ડાક્ટરનું પણ અહીં એવું જ થાય છે.
આ પહેલું અર્થઘટન થયું. બીજું કયું છે?
બીજું અર્થઘટન જે મને લાગે છે કે વધુ ઉશ્કેરણીજનક છે તે છે ઈશ્વર અથવા સત્તાની ટીકા.
આ થોડું નિત્સેન દૃષ્ટિએ જેવું લાગે છે.
એવો ઈશ્વર જેનું વાહન કદાચ શ્રદ્ધારૂપી અશ્વ એ મરી ગયું છે, જેના સાધનો ધર્મ નીતિ શાસ્ત્રોરૂપી દાક્તરી સરંજામ એ નકામા થઈ ગયા છે, અને જે પોતાના પ્રેમ પર રોઝ કદાચ માનવતા કે નિર્દોષતા એના પર પોતાનો અધિકાર જાળવી શકતો નથી. કેમ? કારણ કે એનો કબજો તો પેલા સાઈઝ જેવા આદિમ અતાર્કિક બળોએ લઈ લીધો છે.
અને અંતે?
અંતે આ કહેવાતા ઈશ્વર જેવા દાક્તરને નવસ્ત્રો કરી, પદભ્રષ્ટ કરી, ઉપવાસ સહન કરતો પેલા બરફના વંધ્ય વિસ્તારમાં રઝળતો કરી દેવાય છે. જોશી કહે છે કે આ કદાચ ઈશ્વરના મૃત્યુ પછીની જે માનવીય એકલતા છે અને પેલો કદી ન રૂજાતો વેદનાનો વ્રણ છે એને દર્શાવે છે.
વાહ, આ તો ખરેખર બહુ જ ગહન અને વિચારવા જેવું અર્થઘટન છે. અને ત્રીજી શક્યતા કઈ?
હવે છબીઓ આવે છે, પેલા ઘોડા, સાઈઝ, વ્રણ, કીડા, લોહીમાં તરબોળ ટુવાલ, એ બધું આપણા મનના, આપણી ચેતનાના ઊંડા સ્તરો તરફ સંકેત કરે છે.
એટલે કે આપણા અંદરના ભય અને આવેગો.
હા, આપણા દબાયેલા આદિમ આવેગો અને ભય, જે સામાન્ય રીતે બુદ્ધિ અને સભ્યતાના શાસન નીચે દબાયેલા રહે છે, પણ ક્યારેક આવી સ્વપ્ન જેવી સ્થિતિમાં એ સપાટી પર આવી જાય છે. જોશી અને પ્રથમ વિશ્વયુદ્ધ પછીની યુરોપની જે નિર્ભ્રાંત ભયગ્રસ્ત મનોદશા હતી એની સાથે પણ સાંકળે છે.
યુદ્ધ પછીની હતાશા અને ભ્રમ નિરસન.
બરાબર. જ્યારે યુદ્ધની ભયાનકતાએ સભ્યતાના મહોરા ઉતારી નાખ્યા હતા અને ચેતનાના જે વાસી ઓરડાઓ હતા તે ખુલ્લી ગયા હતા. આ બધી છબીઓ તર્કમાં બંધ બેસતી નથી, પણ આપણા અસ્તિત્વના ઊંડા અતાર્કિક સ્તરોને સ્પર્શે છે, એને ઢંઢોળે છે.
તો આટલા બધા અલગ અલગ અર્થઘટનો, જોશી આખરે શું કહેવા માંગે છે? આ બધાનો સાર શું?
જોશીના મતે કાફકાની કળાની મહાનતા જે છે કે તે કોઈ એક ચોક્કસ અર્થઘટનમાં બંધાતી નથી. એ વાસ્તવિકતાના અનેક સ્તરોને, અસ્તિત્વનો અનુભવ, સામાજિક ટીકા, મનોવૈજ્ઞાનિક ઊંડાણ, આદિમ ભય, આ બધાને એક સાથે એક જ રચનામાં ઉજાગર કરે છે. અહીં રચના પોતે જ એક રહસ્ય બની જાય છે.
એટલે વાર્તાનો અર્થ એના સ્વરૂપમાંથી જ નીકળે છે, કોઈ સીધા સંદેશામાંથી નહીં.
બરાબર. અને જોશીના મતે આ નવલિકા એટલે કે ટૂંકી વાર્તા જેવા લઘુ સાહિત્ય સ્વરૂપ માટે બહુ મોટું યોગદાન છે. કાફકાએ બતાવ્યું કે એક નાની વાર્તામાં પણ પ્રતીકો અને સ્વપ્ન જેવી રચના રીતિ, રૂપયોજના દ્વારા કેટલા સંકુલ અર્થઘટનોની શક્યતા, સિમ્બોલિક ડેન્સિટી ઊઠી કરી શકાય છે. આનાથી નવલિકા સ્વરૂપની ક્ષિતિજો વિસ્તરી તેમને રચના અને રહસ્યને અભિન્ન બનાવી દીધા.
આ વિશ્લેષણ તો દાયકાઓ પહેલાં લખાયું હતું, પણ મને લાગે છે કે આજે પણ એટલું જ સુસંગત છે. આજના સમયમાં આધુનિક વાચક માટે આનું શું મહત્વ છે?
તમે સાચું કહ્યું. જોશીનું આ વિશ્લેષણ આપણને કાફકાએ જે આધુનિક માનવીની સ્થિતિ આલેખી છે એને સમજવામાં આજે પણ એટલી જ મદદ કરે છે. હા, એ જ એકલતા, અસ્તિત્વની અસંગતતા અને અતાર્કિકતા સામેની મૂંઝવણ, પેલા અપાર્થિવ ઘોડા જેવા અદૃશ્ય બળો સામેની લાચારી અને પેલા વ્રણ જેવી સ્વજાગૃતિની પીડા, જો આપણે આજના સંદર્ભમાં જોઈએ.
હા, જેમ કે માહિતીનો વિસ્ફોટ, અનિશ્ચિતતા.
બરાબર. વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ઓળખની સતત શોધ,
આ બધા વચ્ચે શું આપણે ક્યારેક આ દાક્તર જેવી જ મૂંઝવણ, લાચારી અને દિશાહીનતા નથી અનુભવતા? આપણે પણ ક્યારેક એવા અપાર્થિવ ઘોડા દ્વારા દોરવાતા હોઈએ છીએ જેના પર આપણો કોઈ કાબુ નથી હોતો. એટલે જોશીનું વિશ્લેષણ માત્ર સાહિત્ય પૂરતું નથી, એ આપણને આપણા પોતાના અસ્તિત્વ વિશે વિચારવા પ્રેરે છે.
તો આ આખી ચર્ચા પરથી જો આપણે સુરેશ જોશીના વિશ્લેષણના મુખ્ય તારણો કાઢવા હોય તો શું કહી શકીએ? મને લાગે છે કે ત્રણ મુદ્દા સ્પષ્ટ તરી આવે છે.
કયા ત્રણ?
પહેલું, કાફકાની વાર્તાનો સાચો મર્મ, એની ચાવી એની જટિલ સ્વપ્ન જેવી અને અત્યંત પ્રતીકાત્મક રચનામાં જ રહેલી છે, અને આ રચના જ પરિચિત વાસ્તવિકતાના તર્કને તોડીને વાર્તાને અનેક અર્થો માટે ખુલ્લી મૂકે છે.
બરાબર.
બીજું, આ વાર્તા મુખ્યત્વે આધુનિક માણસની જે કેન્દ્રીય સમસ્યાઓ છે એની મૂંઝવણ, એની લાચારી, અસ્તિત્વની અસંગતતાનો અનુભવ, નિર્ણયો લેવાની અક્ષમતા અને એના કારણે જે પીડાદાયક આત્મજાગૃતિ આવે છે એને સ્પર્શે છે.
સાચી વાત.
અને ત્રીજું, સુરેશ જોશીની દ્રષ્ટિએ કાફકા કદાચ પરંપરાગત સત્તા, સ્થાપિત મૂલ્યો અને કદાચ ઈશ્વરની જે પરંપરાગત કલ્પના છે એના પર પણ પ્રશ્નાર્થ મૂકે છે, અને પેલી ઈશ્વરના મૃત્યુ પછીની માનવીય એકલતાને, વેદનાને વધુ ઘેરી બનાવે છે.
બરાબર તારવ્યું. અને અંતે જોશી આપણને એક બહુ જ વિચાર પ્રેરિત, કહો કે અસ્વસ્થ કરી મૂકે એવા પ્રશ્ન સાથે છોડી જાય છે, જે આપણા સૌ માટે મનન કરવા જેવો છે.
કયો પ્રશ્ન?
તેઓ જાણે આપણને પૂછે છે, જો આપણા પોતાના અંદરના વર્ષોથી બંધ પડેલા પ્યા જર્જરિત ડુક્કરખાનાને આપણે ક્યારેક લાત મારીએ, જો આપણે આપણી અંદર ઊંડા ઉતરીએ, તો તેમાંથી કેવા અજાણ્યા સાઈઝ અને કેવા બેકાબુ ઘોડા બહાર આવે, આપણા કયા દબાયેલા આવેગો, કયા ભય સપાટી પર આવે.
અને ત્યારે,
અને એ વખતે શું આપણી રોજ જે આપણી નિર્દોષતા, આપણા મૂલ્યો, આપણી શ્રદ્ધા કે આપણી પ્રિય વસ્તુઓ, આપણી આશાઓનું પ્રતીક હોઈ શકે, શું એ ત્યારે સહી સલામત રહી શકે?
આ ખરેખર બહુ ગંભીર અને અંતર્મુખી કરનારો પ્રશ્ન છે.
હા, આ એ પ્રશ્ન છે જે કાફકાની વાર્તા અને સુરેશ જોશીનું વિશ્લેષણ આપણી સમક્ષ મૂકે છે. એ આપણને આપણી આંતરિક વાસ્તવિકતાઓ, આપણા અજાણ્યા ભય અને આવેગો અને એના જે સંભવિત પરિણામો આવી શકે એના વિશે વિચારવા મજબૂર કરે છે.
સુરેશ જોશી દ્વારા ફ્રાન્સ કાફકાની વાર્તા ગામડાનો દાક્તરનું આ ખરેખર એક ઊંડાણપૂર્વકનું અને બહુ સ્તરીય વિશ્લેષણ હતું. એમણે આપણને માત્ર કાફકાની જટિલ દુનિયામાં જ પ્રવેશ નથી કરાવ્યો, પણ આધુનિક માનવ સ્થિતિના જે મૂળભૂત પ્રશ્નો છે એમાં પણ વધુ ઊંડા ઉતરવા પ્રેર્યા છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.